તારીખ 11/10/1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 512-518 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212
સીધી જ વાત છે. ભજન આપવાની નહીં, પ્રત્યક્ષતા હોય તો જેની ભક્તિ કરીએ છીએ એની ભક્તિ કેટલા ગણી આવે અમને એમ કે છે, અને અમે કેટલો લાભ લઈએ એનો એમ કેવું છે. વાત સીધી છે, પ્રત્યક્ષતાનો કોઈ ઓલ્ટરનેટિવ છે. मेरा स्वभाव ज्ञान दर्शन आदि से लबालब भरा हुआ है, इसमें नया कुछ करना नहीं है और कुछ बढ़ाना भी नहीं है. मारो जो मूल स्वरूप है एमा ज्ञान दर्शन आदि अनंत गुणों परिपूर्ण भरेला है, એમાં હવે નવું કાંઈ કરવાની જગ્યા નથી, કરવાનું કાંઈ છે નહીં, કોઈ વધારવાનું પણ છે નહીં. અવસ્થામાં અવશ્ય ફેરફાર કરવાનો છે, પણ મારું મૂળ સ્વરૂપ એ અવસ્થા નથી, તો બદલતી ચીજ છે. અસલ સ્વરૂપ છે એમાં તો કાંઈ કરવાનું છે નહીં. એવી સ્વરૂપની શ્રદ્ધા કરવી, એવું સ્વરૂપાર કાર્ય જ્ઞાન થવું, બસ. પછી કઈ કરવાનો કે નવું કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. મારો આવો સ્વભાવ છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવે એટલે પર્યાયમાં જે કરવું તું એ પણ થઈ ગયું. પર્યાયમાં જે અકર્તવ્ય હતું એ છૂટ્યું અને કર્તવ્ય હતું તે થયું. આ સીધી વાત છે. એટલે સ્વભાવને વળગે છે, શ્રદ્ધા જ્ઞાનની અવસ્થા વળગે છે, અને શ્રદ્ધા જ્ઞાનનો જે ગુણ છે એ પૂરો ભરેલો છે. એ ગુણનું કાર્ય પણ પોતાને સ્વરૂપને વળગવાનું જ છે, એનું સમ્યક કાર્ય તો સ્વરૂપને વળગવાનું છે. સ્વરૂપમાં કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી, અને સ્વરૂપમાં કાંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી એવું જે અવસ્થામાં આવ્યું એટલે અવસ્થામાં પણ પછી વિકલ્પ નથી કામ કરવું તેમ કરવું એમ. પછી તો અવસ્થાનો વિકલ્પ પણ ખલાસ થયો. જ્યાં સુધી એવા શ્રદ્ધા જ્ઞાનતા સ્વરૂપના, ત્યાં સુધી રાગના અને અન્ય દ્રવ્યના શ્રદ્ધા જ્ઞાન હતા, એમાંથી જ સુખ મળશે, એનાથી લાભ છે એમ હતું, તો એને ઉપદેશ આપ્યો કે એમ કરવાનું નથી અને આમ કરવાનું છે. એમ એને ઉપદેશ આપવામાં આવે છે કે એમ ન કરવું અને આમ કરવું. પણ જેને શ્રદ્ધા જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ આવ્યું એને તો પછી કઈ વાત રહેતી નથી. એનું શ્રદ્ધા એનું સ્વરૂપ કર્તવ્ય છે, અને જે કર્તવ્ય છે તે સહજ કરાય છે, અકર્તવ્ય છે તે સહજ છૂટે છે, બસ. પૂજ્ય ગુરુદેવ શ્રીને જો ઉપદેશ દ્વારા બદલાયા, સોહી કાર્ય મેને ક્યા હૈ, પોતાની અંગત વાત કરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એ ઉપદેશમાં જે બતાવ્યું તે કાર્ય મેં કર્યું, એમાં મેં વિશેષ શું કર્યું છે એમ કે, તો એમણે જે ઉપદેશ આપ્યો નહીં, મેં ઉપદેશ અંગીકાર કર્યો, એમાં વિશેષ શું વાત છે. જગત મેં મુજે માન યા યશ મિલે વ મુજે પસંદ નહીં હૈ, તો એમાં એના કારણે મને કોઈ માન દેવા આવે કે માન આપે તો એ કઈ એની કોઈ જરૂર નથી, એથી શું વિશેષતા થઈ. તો એમણે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ મેં મારા હિત માટે મેં ગ્રહણ કર્યો. ઉપદેશ કાંઈ જગતનો માન મળે એના માટેનો કાંઈ ઉપદેશ ગ્રહણ કરવાનો પ્રશ્ન ન હોવો જોઈએ. મારું હિત થાય એના માટે મેં ઉપદેશ ગ્રહણ કર્યો, એના માટે માન દેવાની શું જરૂર છે, તમારે એના માટે માન દેવાની શું જરૂર છે ભાઈ. મેં ગુરુદેવે ઉપદેશ આપ્યો એ મારા હિતનો ઉપદેશ હતો, મારા હિત ખાતર મેં ઉપદેશને ગ્રહણ કર્યો છે, અમે તમારે માન દેવાનું કઈ કારણ નથી. તમારા માન તમારે શા માટે માન દેવું જોઈએ? મને એ વાત કઈ પસંદ બી નથી કે એના ખાતર માન મળે, એ વાત કોઈ પસંદ કરતો નથી. હું આ પરિસ્થિતિ છે એટલે કોઈ માન ન આપે એનો પ્રશ્ન સમ્યક દ્રષ્ટિને રહેતો નથી કે હોતો નથી કે ભાઈ કેમ આ સમ્યક દ્રષ્ટિ છે ને માન મળતું નથી, કે માનનો કઈ પ્રશ્ન નથી. એની અંદર અપમાન પણ થાય, પાપનો યોગ હોય તો અપમાન પણ થાય, પણ માન ન મળે તો એમાં શું? મારા હિત ખાતર મેં મારા સ્વરૂપનો બોધ ગ્રહણ કર્યો છે, એમાં માન લેવાનો ક્યાં પ્રશ્ન છે? માન મળવાનો ક્યાં પ્રશ્ન છે? એ વાત વચ્ચે આવે છે કેવી રીતે? તો બિનજરૂરી વાત વચ્ચે આવે છે. હા, એ તો છે. એને તો માનમાં સુખ છે, એને ક્યાં સુખ છે? એને માનમાં સુખ છે, એને આત્મામાં સુખ નથી. એટલે એની શ્રદ્ધા માનની છે, એની શ્રદ્ધા આત્માની નથી. વિભાવની શ્રદ્ધા તો આના દેવી છે. કઈ નઈ, મારવું હોય તો કઈ મુશ્કેલ નથી. શું? એને જીવતું રાખવું હોય ત્યારે બધી મુશ્કેલી છે કે મારું માન નહીં મળે તો, મારું માન નહીં હચવાય તો, હું ત્યાં જઈશ પછી મને માન નહીં મળે તો, બધાની વચમાં મારું માન નહીં રહે તો. જેને માન જીવતું રાખવું છે એને મુશ્કેલી છે બધી ચિંતા. માન મારવું છે એને તો કાંઈ ચિંતા, એને તો કોઈ માન ન આપે એ અનુકૂળ છે. શું? કે માન ચડવાનો પ્રસંગ તો નહીં, માન આપે ત્યારે માન ચડવાનો પ્રસંગ ઉભો થાય ને. માન ન આપે તો સારું, હા બહુ સારી વાત છે ભાઈ, કે માન ચડવાનો પ્રસંગ તો નહીં આપણે. હવળું લેવું હોય ને હવળું છે બધું. શું? અવળું લેવું હોય અવળું લે, મને માન આપતા નથી. શું? મારા કરતા ઓછી યોગ્યતા વાળાને માન મળે છે. હા, મારા કરતા ઓછી યોગ્યતા વાળાને માન મળે છે, મારી વધારે યોગ્યતા છે ને મને માન મળતું નથી. શું? એમ એને લાગે કે એને માન જીવતું રાખવું છે, એને માન મારવું નથી પણ જીવતું રાખવું છે, એમ છે ખરેખર તો એને. કઈ નઈ, ભિન્નપણું, અપમાનમાં ભિન્નપણું લઈ લઈ. મારે શું લેવા દેવા, મારું ક્યાં મને જોવે છે? હું તો ત્રણ લોકનો નાથ છું, મને ક્યાંય જોવે છે? મને તો જોવે છે કે ફલાણો માણસ છે, આ ફલાણા ભાઈ છે, હું ક્યાં છું એવો? જે ફલાણા ભાઈ તરીકે જોવે છે તો હું છું નહી, પછી મારે શું લેવા દેવા? પછી કઈ, એક બાળક છે તો કઈ પાડોશીના છોકરા કઈ બોલતા શીખી ગયો, અનુચિત વાત કોઈ એવી, એનું અનુચિત એના પિતાશ્રીને બોલી દે, પછી શું કરે? તમને કઈ બાળક છે, કઈ ખબર પડતી નથી, ઓલાને શીખડે, શીખી ગયો છે બીજા, શું કરે? ભીનપણું તો એ દ્રવ્યાનું યોગનો પહેલો પગથિયું છે. ભીનપણું એ દ્રવ્યાનું યોગનું પહેલું પગથિયું છે કે જયારે આખા જગતથી હું ભિન્ન છું એટલે જગતને ભિન્નતામાં વિસ્મરણ કરવું સહેલું છે. વિસ્મરણ જ કરી જાય છે. શું? જગત છે જ નહીં ને, મારા માટે જગત છે જ નહીં ને, હું જ છું બસ, મેં હું, વાત પૂરી થઈ ગઈ. શું? પછી પોતાનામાં ઊંડો ઉતરે, જેટલો ઊંડો જાય શુક્લ જ્ઞાન સુધી પ્રગટ કરે, કેવળ જ્ઞાન સુધી આવી જાય દ્રવ્યાનો યોગ ના આશ્રય. એવું દ્રવ્ય ગંભીર છે, મહા ગંભીર. એક બેન શ્રી નવતના મૃતમાં એક વાત આવે છે કે કોઈ એમ જાણે કે જ્ઞાની ફલાણું અત્યારે બેઠા છે, એમ થાય કે વાંચે છે કે કંઈક વિચારે છે, પણ એ ક્યાં ઊંડા ઊંડા અંદરમાં ચાલ્યા ગયા છે, એ બહારની ક્રિયાથી કાંઈ દેખાય એવું નથી કે ઊંડા ઊંડા અંદરમાં ક્યાં ચાલ્યા. એવું ઊંડું દ્રવ્ય ગંભીર ગંભીર ગંભીર, ક્યાં એના ઊંડાણમાં વચન અગોચર વિષયમાં જ્ઞાન પહોંચી શકે છે. વિચાર નથી પહોંચી શકતો પણ જ્ઞાન બરાબર પહોંચી શકે છે ને જ્ઞાન પહોંચે છે ત્યાં. એટલે અનંત દિવ્ય ગુણોના મહેલમાં જ્ઞાની વિચરે છે, એને ચિદ વિલાસ કીધો છે, એને ચૈતન્યનો વિલાસ કીધો છે. અનંત ગુણોના નો બગીચો ખીલી ઉઠ્યો છે, એને ક્રીડાવન કીધું છે, હું આરામ બાગ કીધો છે, એમાં આરામ કરે છે, શાંતિ મળે છે. એમાં પરિણામોં કે ચક્ર મે માથા દિયા તો હંમેશા માથા ફૂટતા રહેગા. પરિણામના ચક્કરમાં પંખો ફરે છે, એમાં હાથ નાખે આંગળી નાખે શું થાય, તો પાઈ જાય. એ તો હજી રિવોલ્યુશન પર મિનિટ છે કે એક મિનિટના 900 આટા ફરે છે. હું સામાન્ય રીતે 900-914 આટાની મટર આવતી હોય છે ને રિવોલ્યુશન પર મિનિટ, એક મિનિટ. આ એક સેકન્ડમાં અસંખ્ય આટા ફરે છે. કેટલા? એક સેકન્ડમાં, મિનિટમાં નહીં, મિનિટના 60મા ભાગમાં. એક સેકન્ડમાં અસંખ્ય આટા ફરે છે, 1000 કરોડ અબજ નહીં, એથી વધારે સંખ્યા બહાર જવું પડે. એટલું ફાસ્ટ ફરે છે. હવે એમાં વચ્ચે માથું નાખે તો શું થાય, ફૂટી જાય કે એમ કેવું. પરિણામો કે ચક્ર મે માથા દિયા તો હંમેશા માથા ફૂટતા રહેગા. માટે એમાં માથું મારીશ નહીં. દ્રવ્યાન યુગમાં માથું માર, સ્થિર દ્રવ્ય છે ત્યાં, પરિણામમાં માથું મારવાની જરૂર નથી. સામાન્ય દ્રવ્ય લેવું છે, પૂરું તો દ્રવ્ય વિશેષ આવી ગયું ને, દ્રવ્ય વિશેષ અધિકારમાં ગયું. નામ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એટલા માટે રાખ્યું, નામ ગોતતા હતા. પછી તમને યાદ આવે એટલા તમે નામ લખો, મને યાદ આવે એટલા હું લખો. પછી લિસ્ટ કર્યું તો કઈક 28-29 નામ થયા હતા, એમાં એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ આના ઉપરથી નામ લીધું છે. એ વધારે સ્યુટેબલ લાગ્યું. મોક્ષ માર્ગ પ્રકાશક છે ને, અનુભવ પ્રકાશ, મોક્ષ માર્ગ પ્રકાશક. તો શું છે કે વિષયને પ્રકાશે છે, તો કયા વિષયને આ ગ્રંથ પ્રકાશે છે? તો દ્રષ્ટિના વિષયને અને દ્રષ્ટિને બેયને પ્રકાશે છે. દ્રષ્ટિ કેવી હોય અને દ્રષ્ટિમાં જેવી હોય એનો વિષય કેવો હોય એ બેયને પ્રકાશે છે. પછી આ નામ વધારે ઠીક લાગ્યું, એ નામ લીધું. બહુ તીખાશ બહુ છે, તીખી દ્રષ્ટિ છે એકદમ. દ્રષ્ટિનું નિર્મળત્વ છે એ સંયમનું કારણ છે, સંયમનું વર્ધમાન થવાનું એ કારણ છે. આયુષ ન તો ભાવલિંગમાં આવી જાય એવા હતા, એમ ચર્ચા કરતા એમના વિષયમાં, એમને હે તેમાં ચર્ચા કરતા. એ ન હોય તારે કઈ પાવર છે એમનો કઈ, ભાવલિંગમાં ભાવલિંગ થઈ જાય એવા એવા છે. એટલું ઉદાસ, ઘરમાં તો ઉદાસ ઘણા હતા, ધંધામાં ઘરમાં ઉદાસ બહુ. એટલે જુદા જુદા સ્ટેજ બધો ઉપદેશમાં તો જુદા જુદા સ્ટેજમાં જુદી જુદી જ વાત હોય ને. જેને પ્રારંભ કરવો છે, દિશા બદલવી છે એને આ બાજુ, પછી દિશા જેને બદલવી છે એને એક પગથિયું આગળ ચાલવું પડશે. કે પહેલાં તને વિભાવ દેખાશે, તો પોતાના દોષ દેખાશે, દોષ પછી મોટા દેખાશે, નાના દોષ મોટા દેખાશે, પછી જ્ઞાન દેખાશે, જ્ઞાનમાં વિશેષ જ્ઞાન, પછી સામાન્ય જ્ઞાન દેખાશે. એમ સામાન્ય જ્ઞાન ઉપરથી દ્રવ્ય ઉપર વિરોધી છે, એક એક પગથિયું ચડવાની વાત છે. પણ દિશા બદલે તો એ દિશામાં જાય ને, દિશા જ ન બદલે તો પછી બધું નકામું છે. શાસ્ત્ર અધ્યયને નકામું જશે ને ત્યાગે નકામું જશે, ભક્તિ એ નકામું જશે.
ચક્કરમાં
ઉદયના ચક્કર માં કયો, આકુલતાના ભઠ્ઠીમાં કયો, શકાય છે. લાગતું નથી કેમ કે ટેવાઈ ગયા, એવા ટેવાઈ ગયા. દુર્ગંધ માં રહેનાર અને દુર્ગંધ ન લાગે. પથ્તર ની દુકાન માંડી હોય એને પૂછે, તમને કોઈ પૂછે, હવે તમને તો આખો દિવસ બહુ સરસ સુગંધ આવતી હશે, તો અમને કઈ ખબર નથી પડતી ભાઈ, એમ કેશે. હો પથ્તર ની દુકાન હોય ને, એના થડે બેઠો હોય, એ આખો દિવસ અત્તર બધાને ભરી દેતો હોય, એને સુગંધ ન આવે. કે તમે હુંગી જુઓ એમ, કે તમને હુંગાડે, એ પોતે ન હુંગે, કેમ કે એને કઈ આવે જ નહીં. એમ દુર્ગંધ મારે ના દુર્ગંધ ના આવે, ટેવાઈ જાય છે. એમ આકુલતા મારી હોય, આકુલતાથી ટેવાઈ જાય. આ સમાજમાં દરેક સ્તરમાં જીવ જીવે છે. આપણે બાંધેલા મકાનમાં રહી છે, આપણે નળ હોય, ગટર હોય, લાઇટ હોય, ઠંડી આવે ત્યારે મારી બારણા બંધ કરવાની વ્યવસ્થા હોય, ગરમી લાગે ત્યારે બારી બારણા ખોલીને પંખો ચલાવવાની વ્યવસ્થા હોય, હા, પછી સાફસૂફ મકાન રાખી શકાય એવી બધી વ્યવસ્થા હોય. અને આ ગધેડિયામાં ઝૂંપડા છે, એનું શું થતું હશે, કયો હવે એને શું વ્યવસ્થા છે. ઠંડી કડકડતી ઠંડી વજને ક્યાં બારી બારણા બંધ કરવા જવા, શું કરે. પછી ત્યાં મીછી નીકળે, ખજૂરા નીકળે, કીડા મકોડા તો અત્યારે ચોમાસામાં મકોડા તો ઉભરાય એમ, સમજો ને, શું કરે, કેવી રીતે રહેતા હશે, કહેવાય જાય એ રીતે. એ ઘણા રહ્યા છે આપણા જેવા, શું આપણા જેવા તો અહીંયા 50-100 ઝૂંપડા છે, આમાં જગ્યા નથી મળતી. એની અમારા મારી છે, એ જગ્યાની અમારા મારી છે, જેમાં શહેરમાં જગ્યાની અમારા મારી છે, એમાં આ જગ્યાની અમારા મારી છે, મફત મળે છે એમાં, એમાં આ જગ્યા સારી ને આ જગ્યા નબળી એમ છે, એમાં ટેવાઈ જાય છે કે એની રીતે ટેવાઈ જાય. પછી આપણે ધંધાદારી માણસ છીએ, ઘરનું 5,000-4,000 ખર્ચ રાખીને બેઠા હોય, આપણા નોકરને આપણે 400 આપતા હોય, 500 આપતા હોય, 700 આપતા હોય, એ આપણે ઘરમાં 4-5 જણા હોય, એ ઘરમાં 4-5 જણા હોય, એ તમે 4,000 ચલાવો, એ 400-500 કેમ ચલાવતો હશે, એ રીતે ટીવાઈ જાય રહેવા માટે, એ રીતે રહેવા માટે ટીવાઈ જાય. એમ દરેક સ્તરમાં જીવ ટેવાઈ જાય છે, એને દુઃખ નથી લાગતું પછી, શું પછી એને દુઃખ નથી લાગતું. અને એની સહન કરવાની તાકાત પણ અનંતી છે. કેટલી એ પણ એના સામર્થ્યને બતાવે છે કે અનંતકાળ નિભુજમાં અનંત દુઃખ સહન કરવા છતાં એને કાંઈ થતું નથી પાછું, શું એને એ કઈ મરી જતો નથી, એ વાંધો પડતો નથી ને મરી જતો નથી. દ્રવી તો જીવ તો એવો ને એવો જ અખંડ રહે છે. એ એના સામર્થ્યને બતાવે છે. એ સહનશક્તિ કોની છે, સહન કરી શકે એની છે ને, તે એની સહનશક્તિને બતાવે છે. એ એનું સામર્થ્ય છે, ટકવાનું સામર્થ્ય ખરું કે નહીં. હા, એ સંતોષ, સંતોષ છે, સંતોષ છે, મને વાંધો નથી, આટલામાં મને વાંધો નથી, આ પ્રમાણે છે, એમાં ચાલતા ચાલતી પરિસ્થિતિમાં મને વાંધો નથી, ચાલશે, આપણે આપણે આ પ્રમાણે ચાલશે, એ સંતોષાઈ જાય છે. શું એ રીતે જે રીતે એને રહેવા મળે છે એ રીતે એ સંતોષાઈ જાય છે. પોતપોતાના ઘરમાં પોતપોતાની રીતે સંતોષકારક રીતે સૌ રહીએ છે કે મને આમ ફાવે છે, મને આમ ફાવે છે, જે ફાવે એ પ્રમાણે હું ગોઠવી લઈએ છે. હું વાત પૂરી થઈ ગઈ, શું એ સંતોષ છે, બીજું કઈ નથી. દુઃખમાં સુખનો સંતોષ છે, શું દુઃખમાં સુખનો સંતોષ છે. થક ગયે હો તો બેઠ જાઓ, શું કહે છે, ભવ ભ્રમણની મુસાફરીથી થાકી ગયા હોય તો હવે હાલતા હાલતા બેસી જાઓ, સ્વરૂપમાં સામે જામી જાઓ, નહીં થકે હો તો ચલતે રહો, થાક ન લાગ્યો તો પછી તો કાંઈ અમારા રોક્યા તમે રોકાવાના નથી. જેને વિભાવનું જોર છે એ કાંઈ રોકો રોકાવાનું નથી. એક પત્રમાં આવે છે શ્રીમદજીના, કોઈ સંપ્રદાયના મહારાજ છે, વિરોધ બહુ કરે છે, શું એટલે એને કંઈક સમજાવવા કોઈ મુમુક્ષુ જાય છે કે ભાઈ આ મહાપુરુષ છે, સત્પુરુષ છે, એનો વિરોધ કરવો એ સારું નહીં, ન કરવો જોઈએ તમારે. તમે તમને એમ લાગે કે એકવાર તમે રૂબરૂ મળો તો તમને ખબર પડી જશે કે આ કેવા પુરુષ છે. તમે એમને સમજાવવાની મેં, અને ઓલો ડબલ વિરોધમાં આવે, ઓલાને જેમ સમજાવવા જાય એમ ડબલ વિરોધમાં આવે છે. એમને ખબર છે કે તમે એમને સમજાવવામાં, ઈશ્વર જેને રખડાવવા માગે છે એવી ઈશ્વરની નિયતિને તોડવાનો પ્રયત્ન આપણે ન કરવો. શું કીધું? એટલે એની નિયતિ શું છે કે એનું પરિભ્રમણ લાંબુ છે. સત્પુરુષનો જેને વિરોધ સૂજે છે એનું પરિભ્રમણ લાંબુ છે, તો એનું પરિભ્રમણ તમે તોડવા જશો તો એ ઈશ્વરની નિયતિનો ભંગ કરવા જેવું થશે. કે ઈશ્વર જેને રખડાવવા માંગે છે એને છોડાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ અને બેકાર છે. માટે તમે એ પ્રયત્ન છોડી દો, કેમ કે તમે પ્રયત્ન કરવા જશો એ ડબલ ઉગ્ર થશે. જેમ જેમ પ્રયત્ન કરવા જશો એ ડબલ ઉગ્ર થશે. હા, વળ ચડી જાય, શું થાય માણસને? એને સમજાવો તો ઉલટો પડે, ન સમજાવો તો એ કરે, ને સમજાવો તો એ ડબલ કરે. તમે એ પ્રયત્ન છોડી દો, એને એના હોનાર ઉપર એને છોડી દો, એની કરુણા ઈચ્છો, બીજું કાંઈ નહીં. થક ગયો હો તો બેઠ જાઓ, નહીં થકે હો તો ચલતે રહો. થાક લાગ્યો છે એમ પૂછો, એને પૂછ્યું છે વિરુદ્ધ. આમ તો થાક લાગ્યો છે બેસી જાઓ અંદરમાં, નો થાક લાગ્યો તો હાલતા રહ્યો. તમારે જ્યાં હાલવું હોય ત્યાં શું, આ મારું ના મારું નહીં, ના ફલાણું ના ઠેકાણું નહીં. સંસારમાં તો કુટુંબ પરિવારનો વ્યામો વિશેષ હોય છે માણસ. બંધ તથા મુક્તિ મેં ભેદ નહીં હૈ. શું? બંધ પણ એક સમયની પર્યાય છે અને મુક્તિ પણ એક સમયની પર્યાય છે. પર્યાય દ્રષ્ટિએ બંને સામાન્ય છે, દોનો એક સમય કે પરિણામ હૈ. ઔર દ્રવ કો મુક્ત કહેના કલંક હૈ. દ્રવ્યને તો બંધન બંધાયું જ નથી, પછી એને મુક્ત કહેવું એ તો એને માટે લાંછન છે, એને માટે કલંક છે. આ નિયમસારનો વિષય લીધો છે. નિયમસારમાં કળશ આવે છે ને, બંધને મુક્તિમાં ભેદ તત્વ રસિક જીવો જાણતા નથી. જે સ્વતત્વના રસિક છે, જે પર્યાય રહિત દ્રવ્યને શ્રદ્ધામાં લીએ છે, એને તો પર્યાયમાં બંધ અને મુક્તિ બંને સમાન છે. કેમ કે બંને ઉપેક્ષાનો વિષય છે. બંધ પણ ઉપેક્ષાનો વિષય છે, ગૌણ કરવાનો વિષય છે. મુક્તિ પણ ગૌણ કરવાનો વિષય છે, મુખ્ય કરવાનો વિષય તો એક નથી. માટે જેનું અવલંબન છોડવા માટે તો ભાઈ એક ખાતામાં ખેંચવામાં આવે છે. તો મારે તો ન તો બંધનો આશ્રય છે, ન તો મુક્ત દશાનો મને આશ્રય છે. માટે અનાશ્રય તત્વની દૃષ્ટિએ તો બંને મારે માટે સરખા છે, એક ક્લાસમાં છે. બંધ અને મુક્તિ બંને સમાન છે, ભેદ નથી એટલે તફાવત નથી. અને દ્રવ્યને મુક્ત કહેવું એ તો કલંક છે. દ્રવ્યને મુક્ત કહી શકાય નહીં, તો જેવું છે તેવું છે, શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, જેવું છે એવું છે. તત્વ રસિક જન એ ત્યાં નિયમસારમાં એ શબ્દ વાપર્યો છે. પદ્મ પદ્મર મલધારી દેવે તત્વ રસિક જન આમ થી તત્વ રસિક જન આસન ભવ્ય વિજ્ઞાન ઘન કે રસીલે પુરુષ. કેવા? તત્વ રસિક અને પાછો ફરી દીધું વિજ્ઞાન ઘન ના રસીલા પુરુષ. બંધ મોક્ષ કા ભેદ નહીં દેખતે. એ તો એ પોતાને એને ત્રિકાળી સામાન્યમાં રસ છે, એને બંધ મુક્તિમાં રસ નથી. નિયમ સારું કેટલા મો પુરુષ? 74 મો કેવો કઈ છે? 74 સ્વદ્રવ્યની ભાવનામાં બંધ ની આરે એના સ્થાનમાં લઈ લીધી મુક્તિ ને. હા, શુદ્ધ નિશ્ચય નયેનો વિમુક્તો સંસૃતાપી ચ નાસ્તિ વિશેષઃ. આમ જ ખરેખર તત્વ વિચારતા શુદ્ધ તત્વ ના રસિક પુરુષો કહે છે, તત્વ રસિક જન અહીંયા લીધા છે. શુદ્ધાત્મા નો રસ ચડ્યો છે એને કોઈ પર્યાય નો રસ ચડતો નથી. પર્યાય વિકસિત પામતી જાય છે, પર્યાય નો અનુભવ છે, પણ એનો રસ ચડતો નથી. પછી 50મી ગાથા આવે છે, 73માં પછી સિદ્ધિ 50મી ગાથા છે. 50મી ગાથા નો પહેલાનો પ્રશ્ન છે. આવા દિગંબર ના શાસ્ત્રો છે, છતાં દિગંબર ના સંપ્રદાયમાં શુભ ભાવ ને એ કહેતા રાડ્યું પડે. આ તો બંધન મુક્તિ ને એક જગ્યાએ મૂકી દીધા, સંસાર ને મુક્ત દશા ને એક સ્થાનમાં મૂક્યા છે એવા કહો છો. શુભ ભાવ માં રાડ્યું પડે છે. શુભ ભાવ તમે વ્યવહાર ઉડાડી દો છો, વ્યવહાર ઉડાડી દો, પણ વ્યવહાર નું તારે કામ નથી. સ્વદ્રવ તો જો કેવું છે, ચીજ કેવી છે, અંદર માં દેખાડે છો તો એ તને તત્વ રસિક જન આસન ભવ્ય વિજ્ઞાન ઘન કે રસીલે પુરુષ, આટલું કાઢ્યું છે. બંધ મોક્ષ નો ભેદ એને દેખાતો, કેમ કે અંદર માં છે નહીં, પર્યાય જ નથી અંદર માં, એને શું બંધ મોક્ષ નો ભેદ દેખાય. દ્વૈતમ દ્વૈત જ નથી, એમાંથી અદ્વૈતવાદ નીકળ્યો છે. વેદાંત નો અદ્વૈતવાદ એમાંથી નીકળ્યો છે, દ્વૈત જ નથી. એ અદ્વૈતવાદીઓ જે શાસ્ત્ર તમે વાંચો તો તમને એમ લાગે કે આપણે નિયમસાર ને સમયસર વાંચીએ છીએ. શું હા, એવા એ લોકો બી બહુ મસ્તીમાં લખાણ બધા બહુ સારા વિદ્વાન લોકો હોય છે, લખનારા પાછા વિદ્વાન હોય છે, સંન્યાસીઓ ત્યાગીઓ હોય છે, બહુ જ બધું લખે. ક્યાંક ક્યાંક પછી ભગવાન નો આવી જાય, આ બધી ઈશ્વર ની કૃપા નું ફળ છે. બુદ્ધિ ને અગોચર છે, ઇન્દ્રિયો ને અગોચર છે, એ બધી વાત આવે છે. અનિર્વચનીય છે ને વચન, અગોચર છે એટલે અનિર્વચનીય છે લાગે એવું જ કુક ને. હા, આપણામાં છે એવું જ છે. પ્રશ્ન છે, ગુરુદેવ શ્રી કી બાત ભી અચ્છી લગતી હૈ ઓર બહાર કી અનુકૂળતા ભી અચ્છી લગતી હૈ, જબકિ ગુરુદેવ શ્રી ફરમાતે હૈ કે એક મ્યાન મેં દોર તરવારે નહીં રહી શકતી. ગુરુદેવની વાત સારી લાગે છે, બારમાં ઘરે બધી અનુકૂળતા હોય તો બહુ સારું લાગે છે, શું પ્રતિકૂળતા હોય તો અણગમો થઈ જાય છે. ત્યારે ગુરુદેવ તો એમ ફરમાવે છે કે આ કઈ બે એક મ્યાનમાં બે તરવાર રહી એવી વાત નથી, ખોટી વાત છે તારી. તને અનુકૂળતા પણ સારી લાગે છે ને અમારી વાત પણ સારી લાગે છે, એ બે વાતને મેળ નથી. અમારી વાતમાં તો એની વિરુદ્ધ વાત છે, એક અનુકૂળતામાં પાંચે ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ સમાયેલી છે. એ પાંચે ને એક શબ્દમાં કેવું હોય તો એક અનુકૂળતામાં કહી દેવાય. એમને તો પોતાની રીતે ઉત્તર આપ્યો છે કે ગુરુદેવ ની વાત સારી લાગે છે ત્યારે તમને શુભભાવ આવ્યો છે, ઘરમાં અનુકૂળતા સારી લાગે છે ત્યારે એ અશુભ ભાવ છે. પોતે તો એમ કે છે કે દોનો જગા છે હટ જાઓ, દોનો સે હટકર તીસરી જગે આ જાઓ, શુભથી પણ ખસો અશુભથી પણ ખસો, ત્રીજે શુભાશુભ રહીત જે શુદ્ધ તત્વ છે એમાં આવી જાઓ. એ માથાકૂટ છોડો, શુભનું પણ છોડી દો, ત્યાંથી ખસી જાવ એમ કેવું છે. અશુભ તો ખસી જાવ પણ શુભથી ખસી જાવ. એ તો શું છે કે ભાગ્ય જેવી વાત લેતા હતા કે અશુભ થી ખસીને શુભ નું આવવું જોઈએ, ફલાણો છે પગથિયાની વાત ભાગ્ય જ લેતા હતા. તો એક ત્રિકાળીની દ્રષ્ટિના જોરમાં જે વાત નીકળી જાય એ નીકળી જાય, અને એ એ દ્રષ્ટિકોણથી જ બધા ઉત્તર લગભગ આપતા હતા. કોઈ પગથિયાની ચર્ચા વિચારણા કરીને એનો ઉત્તર આપવો એમની પદ્ધતિ નહોતી. પછી એમ લાગે કોઈને કે બરાબર ખુલાસો સુધી પણ જે અમારે કરવો તો એનો આવ્યો, એ તો શાસન ચલાને વાળે તો ખુલાસા કરના પડતા. એ આત્મા સિવાય કઈ દ્રષ્ટિમાં આવતું નથી ને આત્મા સિવાય કઈ અમારું બીજું જ્ઞાન કામ કરતું નથી. અમારી પાસે તો એક જ નહીં છે, બીજો નય જ નથી એમ કેતા. અમારે તો બીજો નય જ નથી, એક જ નહીં છે. એક નહીં છે એનાથી નયા ભાસ નહીં થાય તો કે આયા નહીં થાય કે અમને થાય એવું નથી કે એ વાત છે. व्यवहार को भूतार्थ कहा गया है जिसका सार यह है कि परिणाम मात्र अभूतार्थ है. सुन, व्यवहार ने अभूतार्थ कहवामा आयो छे एनो सार ए छे कि परिणाम मात्र अभूतार्थ है. अहींथी इमांथी सार काढ्यो छे. सुन, વ્યવહારો અભૂયત્વ જે અગિયારમી ગાથા આવી ને, તો વ્યવહારમાં તો પરિણામ માત્ર આવી જાય છે. કયું પરિણામ બાકી રહ્યું? કેવળ જ્ઞાનનું પરિણામ બાકી રહ્યું. નિગોદ થી લઈને કેવળ જ્ઞાન પર્યંતના બધા પરિણામ વ્યવહારની નો વિષય છે જ્ઞાની. શું? અને એ આખો વિષય જ અભૂતાર છે. ત્રિકાળીમાં એનું સ્થાન જ નથી. પરિણામ રહિત દ્રવ્ય છે ત્રિકાળી તો. એનો સાર છે કે પરિણામ માત્ર અભૂતાર્થ છે. કોઈ પરિણામ મારા સ્વરૂપમાં નથી. પરિણામ મારા સ્વરૂપની બહાર થાય છે, મારામાં થતા નથી પણ મારા સ્વરૂપની બહાર થાય છે. માટે એટલે એમ કહ્યું 38માં જીવાદિ બહિર્તચ્ચા. એ જીવાદિ બહિર્તત્વો છે, બધા બહિર્તત્વ, સમર નિદ્રા મોક્ષ બધા બહિર્તત્વમાં લઈ લીધા છે. દ્રષ્ટિનો વિષય જેવો છે કે પરિણામ માત્રની મુખ્યતા છોડાવી દે. જ્ઞાનને પરિણામ માત્રની મુખ્યતા, દ્રષ્ટિને તો કાં તો પરિણામને જ વળગી રહીએ ને કાં તો દ્રવ્યને વળગી રહીએ. દ્રષ્ટિ તો કાં પર્યાય બુદ્ધિ હોય ને કાં દ્રવ્ય દ્રષ્ટિ હોય, કાં પર્યાય દ્રષ્ટિ હોય, ત્રીજી દ્રષ્ટિ નથી. એટલે એક થી છૂટે તો આમાં આવે, પણ જ્ઞાન ની અંદર બધો વિષય છે. એમાં મુખ્ય ગૌણ નું શું કે જેની દ્રષ્ટિ એની મુખ્યતા થશે. જો પર્યાય દ્રષ્ટિ ની મુખ્યતા હશે, પર્યાય ની દ્રષ્ટિ હશે તો પર્યાય ની મુખ્યતા જ્ઞાન માં રહેશે. દ્રવ્ય ની દ્રષ્ટિ એ થશે તો દ્રવ્ય ની મુખ્યતા રહેશે જ્ઞાનમાં. એ દ્રવ્ય દ્રષ્ટિ છે એ પર્યાય ની મુખ્યતા ને છોડાવી દે છે. ક્યાંય પર્યાય ની મુખ્યતા ને આવવા દે. જેમ કે જેની પાસે 2-5 હજાર ની મૂડી છે એની પાસે લખપતિ છે એ શ્રીમંત છે. આની પાસે તો 1,00,000 રૂપિયા ની મૂડી છે, પછી ભલે 1,05,000 ઓછા હોય તો કે લખપતિ છે, તો શ્રીમંત માણસ ગણે ઓલો. પણ અબજપતિ ની પાસે તો આ લખપતિ પણ ગરીબ છે. કેવો છે? ગરીબ છે. તો એની પાસે શ્રીમંત નથી પણ ગરીબ છે. એમ દ્રવ દ્રષ્ટિ નો વિષય એવો છે કે બધી જે મુખ્યતા ગુણતાના અનેક ભાંગા જે આવે છે એ દ્રવ દ્રષ્ટિના વિષય પાસે આવો એટલે બધું સાફ, બધું એનાથી હેઠ છે. દ્રવ દ્રષ્ટિના વિષયથી બધું છે એવું સર્વોત્કૃષ્ટ દ્રવ છે એવું એક સર્વોત્કૃષ્ટ તત્વ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વ છે. એટલે આર્ત્રસી ગાથા પછીના કળશમાં એ વાત લીધી છે કે સર્વ તત્વૈક સાર, બધા તત્વોમાં એક જ સાર છે. સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે, વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એ વચન છે અમૃતચંદ્રાચાર્ય નું. સઘળો વ્યવહાર અભૂતાર્થ છે તો એમાંથી કહ્યું કે પરિણામ માત્ર અભૂતાર્થ છે. મૂળ તો પ્રયોજન તો એ છે કે જીવને રાગની ઉત્પત્તિના જેટલા કારણો હોય તે બધા કારણો એને ત્યાગી દેવા જોઈએ. સીધી વાત તો છે, રાગની ઉત્પત્તિના બધા કારણોનો આશ્રય એને ન કરવો જોઈએ. તો કે જેટલા જગતના પદાર્થો પૂદગળ પદાર્થો છે એના આશ્રયે પણ રાગદ્વેષ થાય છે, જેટલા પર્યાયના ભેદો છે એનો આશ્રય કરવા જતા પણ રાગની ઉત્પત્તિ થાય છે, કેવળ જ્ઞાનના લક્ષ્યે પણ રાગની ઉત્પત્તિ થશે, અને ગુણ ભેદે પણ વિકલ્પની જ ઉત્પત્તિ થશે. અને આ બધો વિષય વ્યવહાર નહીં નો છે, આ બધો વિષય વ્યવહાર નહીં નો છે. માટે વ્યવહાર નહીં ના વિષયને થી પાછા વળીને એને શુદ્ધ તત્વ નો આશ્રય કરવો જોઈએ. સંકલના બહુ સારી છે, જૈન દર્શન ની અધ્યાત્મ ની સંકલના, ચારે અનુયોગ ની સંકલના અને અધ્યાત્મ ની સંકલના, બધું ખૂબ વ્યવસ્થિત અનુભવ પૂર્ણ પુરુષો દ્વારા વ્યવસ્થિત રીતે નિરૂપણ થયું છે. બીજા બધા અધ્યાત્મની વાત કરે, કોઈ લોજિકની વાત કરે, કોઈ બીજી ત્રીજી વસ્તુની વાત કરે, પણ ગપ્પા મારતા હોય એવું લાગે. જૈન દર્શનની સંકલના પાસે હાવ ગપ્પા ઉભાંગડે એમ ગપ્પા મારતા હોય ને એવું લાગે, એટલું બધું વ્યવસ્થિત છે. એમાં જે જેમણે ગણધર આદિ આચાર્યો એ મહાન આચાર્યો ગણધર દેવા, જેમણે 12 અંગની ગૂંથણી કરી છે, ગૂંથણી શબ્દ વાપરે છે કે ગૂંથણીમાં જેમ એક ટાંકા પછી આ ટાંકો, આ ટાંકા પછી આ જાતનો ટાંકો, આ ટાંકા પછી આમ, એમાં જુદી જુદી જાતની ગાંઠો હોય છે ને ગૂંથણીમાં, તો એની એક ડિઝાઇન આવે છે, એની સુંદરતા આવે છે. એમ બહુ સિસ્ટમેટિક એક એક 4 અનુયોગના 4 ભેદ પાડી નાખ્યા, 4 ડિવિઝન કરી નાખ્યા, ને એક એક વાત, અને ચારેમાં પછી અધ્યાત્મના પગથિયા ઉપર ચડવાના એક પછી બધું એકદમ વ્યવસ્થિત, ક્યાંય ભૂલે નહીં. જો જીવ યથાર્થ અભ્યાસ કરે તો ક્યાંય ભૂલે નહીં. અને એ શૈલી એની એની કોઈ બરાબરી કરે એવું કોઈ સાહિત્ય મળે એવું નથી. અનુભવ ક્યાંથી લાવે એ વિશે?
આ તો પોતે અનુભવ સિદ્ધ કરીને લખેલું છે. માત્ર કલ્પના તર્કના કે એના ન્યાયના અનુમાનના આધારે જ્ઞાન નથી, પોતે અનુભવ સિદ્ધ કરીને એ વાતને કલમમાં ઉતારી છે, વ્યવસ્થિત રીતે ઉતારી છે. ઉપયોગ એક વિષયના ચારે પડખા ઉપર ઉપયોગ ફરી વળે છે. શ્રીમદજીના અમુક તમે વાતો એવી જ નીકળી છે, કોઈ કોઈ વિષય એમને સામે આવ્યો છે ને પછી એમણે જે ચારે બાજુથી એની જે વિચારણા કરી છે, આવશે જે આપણે એ વિષય આપવા બાકી છે, આવશે હવે આવશે. શું ઉપયોગ કામ કરે છે? આ તો હજી ચોથા ગુણ સ્થાને છે, પણ જરા વિશેષ પ્રજ્ઞાવંત હતા ને, પણ એ છે એના ઉપરથી તમે અનુમાન કરો તો આચાર્યોનો ઉપયોગ કેવો હશે, ગણધરોનો ઉપયોગ કેવો હશે કે જેને અંતર્મૂર્તમાં બારંગની રચના કરી હશે, એ સમજાવવા બેસે એના શિષ્યને કેવી રીતે વાત કરતા હશે? એ તો થઈ અક્ષરાત્મક ઉપદેશની વાત થઈ. દિવ્ય ધ્વનિમાં તો કેવું આવતું હશે, જેની પાસે આ કાંઈ ન લાગે, જેની પાસે છદ્મસ્થની વાણી લંગડી લાગે. લંગડી કેટલા માટે લાગે? કે એક પડખાની વાત કરે ત્યારે બીજા પડખામાં એને ક્રમ સેવવો પડે. હું નિત્યની વાત કરતી વખતે એને અનિત્ય પાછળથી બોલવું પડે, નિત્ય અનિત્યાત્મક દ્રવ્ય છે એમ ક્રમથી બોલવું પડે. ઓલું એક સાથે આવી જાય, એક રણકારમાં બે વાત આવે, એ કેવો નાદ છે! એક નાદમાં એક સાથે અનેક વાતો આવી જતી, પડખા ચોખ્ખા દીવાની જેમ ચોખ્ખા થાય, એવો પ્રકાશ વસ્તુના સ્વરૂપનો કરે. એ દિવ્ય ધ્વનિ એ કેવી હશે? એ દિવ્ય ધ્વનિ એવી હોય છે કે લાયક જીવો આમ ધાણી ફૂટે એમ સમ્યક દર્શન ને પ્રાપ્ત કરે. કડાયામાં ધાણી નાખે ને, જાર કે મકાઈની ધાણી બનાવે, ચૂરે કડાઈ ઉતરડાયું અને અંદર જઈ નાખે તો ફટાફટ ફૂટવા માંડે એમ, ફટાફટ ધર્મીય જીવોને ધર્મ પ્રગટવા માંડે એવી વાણી હોય છે. એટલા સમ્યક દ્રષ્ટિઓ થાય, એટલા મુનિઓ થાય, એટલા કેવળીઓ થાય. એવું જૈન દર્શન એવું છે, બેજોડ એની કોઈ બરાબરી કરી શકે એવું નથી. બધા પણ ક્યાંથી કરી શકે? બીજા તો આંધળા છે, એની પાસે તો બીજા વસ્તુ સ્વરૂપનું દર્શન નથી, એને તો સ્વરૂપ દર્શન નથી. એ શું કહે કે કઈ કહીને શું કહે? થોડી વિદવત્તા હોય તો ચાર વાત ચાવડા એ વધારે કરે, બાકી એ ચાવડા સિવાય બીજું કાંઈ એની પાસે હોય નહીં. આ તો વસ્તુ દર્શન છે.
દેવ ભગવાન